Well, Mrs. Shanti Sriskandarasa, you have 15 minutes.
Yeah.
Sandarpam thandamaikku nandri kaurava sabanaiyar avargale. Kaurava amaichar avargal, ivvalavu neramum kaani chattangal, sutru nirupangal thodarbagavum இந்த காணி தொடர்பான துணைக்களங்கள் அமைச்சுக்கள் அதிகாரிகளது செயற்பாடுகள் தொடர்பாகவும் இந்த காணி தொடர்பாக காணப்படுகின்ற சிக்கல்களை பிரச்சனைகளை எவ்வாறு தீர்த்து கொள்ள முடியும் இலகுவாக்க முடியும் மக்களுக்கு எவ்வாறு இலகுவாக சேவைகளை வழங்க முடியும் என்பது பற்றி பல்வேறு விதமான கருத்துக்களை இங்கு முன்வைத்தார். அந்த வகையிலே இந்த இலங்கை திருநாட்டிலே காணப்படுகின்ற சட்டங்கள் சுற்று நிரூபங்கள் துணைக்களங்கள் அதிகாரிகள் மக்களுக்கு சேவைகள் வழங்குகின்ற வகையிலே தமது செயற்பாடுகளை முன்னெடுப்பதை இட்டு நான் நன்றி கூறினாலும் இந்த காணி தொடர்பான சட்டங்கள் சுற்று நிரூபங்கள் இந்த வடபகுதியிலே எவ்வளவு தூரம் அமுலாக்கப்படுகின்றது என்பது கேள்விக்குரியோரு விடயமாகும். முதலாவதாக காணி சுவீகரிப்பு என்பது அது தொடர்பாக பல்வேறு விதமான சுற்று நிரூபங்கள் காணப்படுகின்றது. ஆனால் இந்த வடபகுதியிலே அந்த காணி சுவீகரிப்புக்குரிய சட்டங்கள் சுற்று நிரூபங்கள் பின்பற்றப்படுகின்றதா என்ற ஒரு கேள்வியை நான் கௌரவ அமைச்சர் அவர்களிடம் இங்கு முன்வைக்க விரும்புகின்றேன். காணியை சுவீகரிக்கின்ற பொழுது 38A இன் கீழ் காணியை சுவீகரிப்பதற்கு உடனடியாக சுவீகரிப்பதற்கு அதிகாரம் இருக்கின்றது. அது திடீரென்று ஏற்பட்ட சுனாமி போன்ற ஒரு அனர்த்தத்தின் காரணமாக உடனடியாக தனியார் காணியை சுவீகரிப்பது அந்த சுற்று நிரூபத்தின் நிலைப்பாடு. ஆனால் நாம் தேசிய பாதுகாப்புக்கு முரணானவர்கள் அல்ல. இன்று 7 வருடங்கள் இந்த யுத்தம் முடிவடைந்த பின்பும் இந்த இராணுவமயமாக்கப்பட்டிருக்கின்ற காணிகள் சுவீகரிக்கப்பட்டது எந்த வகையான ஒரு சட்டத்தின் கீழ் என்ற ஒரு கேள்வியை நான் இங்கு முன்வைக்க விரும்புகின்றேன். அங்கு ஆண்டாண்டு காலமாக எமது மக்கள் ஆண்டு வந்த காணிகள் சுவீகரிக்கப்பட்டிருக்கின்றன. அவர்கள் இன்று ஒருவேளை வயிற்று சோத்துக்கு கூட பிழைப்பில்லாத வகையிலே அவர்களுடைய வயல் காணிகள் அவர்கள் நல்லிணக்கத்தோடு வாழ்ந்து வந்த பூர்வீகமாக வாழ்ந்து வந்த காணிகள் பல சுவீகரிக்கப்பட்டிருக்கின்றது. இன்று நமது மக்கள் தம்முடைய சொந்த நிலங்களை தாம் மூதாதையரோடு வாழ்ந்த தங்களுடைய சொந்த பூமிகளை அறுதி உறுதியாக இருக்கின்ற தமது நிலங்களை விடுவித்து தருமாறு தெரு தெருவாக அலைந்து திரிகின்றனர். அரசு அதிகாரிகளிடம் இது பற்றி கேட்கின்ற பொழுது அவர்கள் கைகளை விரிக்கின்றனர். அந்த வகையிலே கேப்பாவளவு கொக்குளாய் கொக்கு தொடுவாய் போன்ற பல்வேறு விதமான இராணுவ முகாங்கள் நான் இங்கு குறிப்பிட்டு கூற விரும்புகின்றேன். இந்த காணி சுவீகரிப்பு சட்டத்தின் கீழே 52 வாரத்தின் பின் தான் செக்ஷன் 5 கீழ் காணிகளை சுவீகரிக்க முடியும் என்ற சுற்று நிரூபம் காணப்பட்டாலும் இந்த நல்லிணக்க அரசிலே அந்த நிலைப்பாடு செயற்படுத்தப்படுகின்றதா? இதைவிட வனவள திணைக்களத்தின் செயற்பாடுகளை நான் இங்கு முன்வைக்க
விரும்புகின்றேன்.
But
maybe that's not all, but if the process is on.
Process is ongoing, but the 7 years is complete. But there is no anyone handover to the Mullah. In the Mullathivu district, there is no anyone handover one of acre to the person. This is our problem.
Maybe in one particular district, but overall, there are a number of people who have got back their original lands.
No. Madam, வனவள திணைக்களத்தின் செயற்பாடுகளை பொறுத்தவரையில் வனவள திணைக்களமானது தனக்கு எல்லை இடுகின்ற பொழுது அங்கே வசிக்கின்ற மூதாதையர் அங்கு காலங்காலமாக வசித்து வந்தவர்களோடு கலந்து ஆலோசித்து தங்களது எல்லைகளை நிர்ணயிக்க வேண்டும். அது இல்லாமல் எங்கெங்கு காடு காணப்படுகின்றதோ தங்களது மக்கள் வசித்துக் கொண்டிருக்கின்ற காணிகளில் அவர்கள் நட்ட தென்னை மரம், அவர்கள் நட்ட மாமரம், பலாமரம் பயன்தருகின்ற காணிகளில் கூட தங்களது எல்லைக்கிளைகளை நாட்டி செல்கின்றார்கள். இந்த நிலை தொடர்ந்து வருவதை நான் இங்கு குறிப்பிட்டு கூற விரும்புகின்றேன். அது மட்டுமல்ல, மகாவலி எல்வெளியா திட்டத்தின் கீழ் கொக்குலாய், கொக்கு தொழுவாய், கர்நாட்டிக் அணி போன்ற காணிகளில் மக்கள் பூர்வீகமாக வயல் செய்த வயல் நிலங்கள் இந்த எல்வெளியா திட்டத்தினுள் உள்வாங்கப்பட்டிருக்கின்றது. இந்த மக்கள் இந்த யுத்த காலத்தின் பொழுது அடுத்து விரட்டப்பட்டவர்கள். இவர்கள் மீண்டும் குடியேறிய பின்பும் அந்த காணிகள் அவர்களிடம் கையளிக்கப்படாமல் திட்டமிட்ட குடியேற்ற செயற்பாடுகளை செயற்படுத்துவதற்காக மகாவலி எல்வெளியா திட்டத்தில் வெளியோயா பிரதேச செயலக பிரிவை முல்லத்தீவோடு உள்ளடக்கி இந்த மக்களது காணிகள் உள்வாங்கப்படுவதும் இங்கு குறிப்பிடத்தக்கது. அது மட்டுமல்ல, பௌத்த விகாரைகளை அமைப்பதற்காக உறுதி காணிகள், தனியாரது உறுதி காணிகள் உள்வாங்கப்பட்டிருக்கின்றது. இது தொடர்பாக சட்ட நடவடிக்கைக்கு செல்கின்ற பொழுது அங்கு தொடர்ந்து அதற்கு தீர்ப்பு வழங்கப்படாமல் இந்த யுத்தத்திலே தமது உறவுகளை, தமது சொத்துக்கள் சுகங்களை இழந்த எமது மக்கள் இந்த அசையா சொத்தான தமது காணியிலே குடியேற முடியாத வகையில் திட்டமிட்ட வகையிலே செயற்பாடுகள் மேற்கொள்ளப்படுகின்றது. அது மட்டுமல்ல, இந்த யுத்த நேரத்திலே எமது பிள்ளைகளாலே நட்டு வளர்க்கப்பட்ட தேக்க மரங்கள், மிகவும் பெருமதியான தேக்க மரங்கள் இன்று ஒரு தனது வீட்டிலே ஒரு தடியை வெட்ட முடியாமல் ஒரு குடிமகன் இருக்கின்ற பொழுது இந்த மரங்கள் அறுத்து அறுத்து வெளியிடங்களுக்கு டிப்பர் டிப்பராக கொண்டு செல்லப்படுகின்றது. இது தொடர்பாக நாம் அந்த அதிகாரிகளிடம் கேட்ட பொழுது அது மேலிடத்தில் இருந்து வருகின்ற அனுமதிகள், அதனை பற்றி தமக்கு தெரியாது என்று சொல்லி அவர்கள் கைவிரிக்கின்றார்கள். அதற்கு மேலாக வட்டுவாகலில் அமைந்துள்ள நேவி கேம்ப், இந்த நேவி கேம்ப் அண்மையிலே பலப்படுத்தப்பட்டிருக்கின்றது. நீண்ட தூரத்திற்கு நெட்டினால் வேலிகள் அடைக்கப்பட்டு அந்த மக்களது உரிமை காணிகள், அவர்கள் உறுதியோடு இருந்து ஆண்டாண்டு காலமாக ஆண்டு வந்த காணிகள் ராணுவ முகாமுக்குள் உள்ளடக்கப்பட்டிருக்கின்றது. இதனாலே எமது மக்களது வாழ்வாதாரம், வாழ்வு, அவர்களுடைய வருமானங்களை அவர்கள் ஈட்ட முடியாத நிலை மட்டுமல்ல, இந்த வட்டுவாகல் ராணுவ முகாமுக்குள் எமது மக்களது பலவேறு பயன் தருகின்ற மரங்கள், அதிலும் மேலாக அவர்களது கால்நடைகள் அந்த ராணுவ முகாமுக்குள் உள்ளடக்கப்பட்டிருக்கின்றது. இவற்றை அந்த ராணுவ முகாம்களோடு நாங்கள் மாவட்ட மட்டத்திலே அரச அதிபரோடு இது பற்றிய கலந்துரையாடல்களை மேற்கொள்கின்ற பொழுது அந்த ராணுவத்தினர் தாமதை விடுவிப்பதாக கூறுகின்றார்களே தவிர எதுவித நடவடிக்கைகளும் மேற்கொள்ளப்படவில்லை. இதனை விட நில அளவை திணைக்களத்தினுடைய செயற்பாடுகள் பற்றி நீங்கள் இங்கே மிகவும் அவர்களை பாராட்டினீர்கள். நானும் அதனை ஏற்றுக்கொள்கின்றேன். ஆனால் இந்த முல்லத்தீவு மாவட்டத்தில் செயற்படுகின்ற நில அளவையாளர்கள் அவர்கள் எதிர்கொள்கின்ற பிரச்சனைகளை நான் இங்கு முன்வைக்க விரும்புகின்றேன். சுதந்திரபுரம், வட்டுவாகல் போன்ற ராணுவ முகாம்களிலே நில அளவை திணைக்களத்தினர் அந்த காணிகளை அளவீடு செய்ய வருகின்ற பொழுது அந்த காணிகளுக்கு உரிய பொதுமக்களோடு நானும் அங்கு சென்றிருந்தேன். அந்த நேரத்திலே அந்த நில அளவை திணைக்கள அதிகாரிகளிடம், நீங்கள் ஏன் இவ்வாறான செயல்களை செய்கின்றீர்கள், இதை இந்த ராணுவ முகாமுக்குள்ளே பொதுமக்களது காணிகளும் இருக்கின்றது அல்லவா, இதை நீங்களும் அந்த மக்களுடைய காணிகளை தாரவாத்து கொடுக்க போகிறீர்களா என்று கேட்கின்ற பொழுது மேலதிகாரிகளின் ஓடர்களை தாங்கள் செய்ய வேண்டும் என்று அவர்கள் கையை விதிக்கின்றார்கள். ஆகவே இந்த திணைக்களங்களுக்கு சம்பந்தமான அந்த அதிகாரிகள் அங்கு எதிர்கொள்கின்ற பிரச்சனைகளை நான் இங்கே இந்த கௌரவ அமைச்சர் அவர்களிடம், அவர்கள் வெளியிலே கூற முடியாது, அந்த அதிகாரிகள் அரசுக்கு கட்டுப்பட்டு மேலதிகாரிகளுக்கு கட்டுப்பட்டு அவர்கள் செயல்பட வேண்டிய ஒரு நிலையில் இருந்தாலும் அவனும் ஒரு தமிழன் என்ற வகையிலே தங்களுக்கு தாங்கள் எதிர்கொள்கின்ற பிரச்சனைகளை எங்களுக்கு நாசுக்காக கூறி வருகின்றார்கள். இதனை விட காணி களஞ்சிய சட்டம் பற்றி, காணி வங்கி சட்டம் பற்றி, உரிமையாளர்களுக்கு காணிகளை கையளிப்பது பற்றி நீங்கள் இங்கு கூறினீர்கள். இது அந்த மக்களது பிரச்சனைகளை, சிக்கல்களை தீர்த்து கொள்வதற்கு அது வாய்ப்பாக இருக்கும் என்பதனை நான் ஏற்றுக்கொண்டாலும் எவ்வளவு தூரம் இந்த 30 வருட யுத்தத்திலே தங்களது சகலவற்றை முழந்து இன்று தங்களுடைய பூர்வீக நிலங்களிலே குடியேற முடியாதிருக்கின்ற அந்த மக்களை நீங்கள் நேரடியாக வந்து சந்தியுங்கள். எங்களது மக்களுக்கு நீங்கள் ஒரு கௌரவ அமைச்சர் என்ற வகையிலேயே நான் ஒரு வேண்டுகோளை விடுக்கின்றேன். எங்களது மக்களது பிரச்சனைகளை நீங்கள் நேரடியாக வந்து பார்க்க வேண்டும், கேட்க வேண்டும். அங்கு எவ்வளவு காணிகள் ராணுவ முகாமாக்கப்பட்டிருக்கின்றது என்பதனை நீங்கள் அறிந்து கொள்ள வேண்டும். அது மட்டுமல்ல, இந்த ராணுவ முகாம்கள் காரணமாக குளம் படுக்கையின் கீழே முகாம்கள் அமைந்திருப்பதனால் குளங்கள் அபிவிருத்தி செய்யப்பட்டிருக்கின்றது. கோடிக்கணக்கிலே இந்த மீள்குடியேற்றத்தின் பின்பு குளங்கள் அபிவிருத்தி செய்யப்பட்டிருக்கின்றது. ஆனால் அந்த குளங்களின் கீழ் உள்ள காணிகள் மக்களுக்கு பகிர்ந்து அளிக்கப்படாமையினாலே அவர்கள் அங்கு தங்களுடைய தொழில்களை செய்ய முடியாத நிலை காணப்படுகின்றது. இந்த நிலையிலே இந்த மக்கள் பல முறைகளில் பல நேரங்களில் அவர்கள் எங்களுக்கு முறைப்பாடுகளை செய்கின்றார்கள். ராணுவ முகாம் நில அளவையாளர் திணைக்களம் அளவீடு செய்ய போன்ற பொழுது அந்த எத்தனையோ தாய்மார் இந்த யுத்தத்திலேயே தமது பிள்ளைகளை இழந்து தமது கணவரை இழந்து கையளிக்கப்பட்ட கணவர் எங்கு என்று இன்று வரை தேடிக்கொண்டிருக்கின்ற தாய்மார் அன்னமின்றி ஆகாரமின்றி தண்ணியின்றி பல அதிகாலை 5 மணிக்கு எழும்பி வந்து இந்த ராணுவ முகாம் அளவீடு செய்ய நில அளவை திணைக்களத்தினர் வருகின்ற பொழுது அங்கே அவர்கள் மறியல் போராட்டங்களை செய்ததை நீங்கள் அறிவீர்கள். ஆகவே இந்த சுற்று நிருபங்கள் சட்டங்கள் என்பது தனியே எழுத்தில் மட்டுமல்ல அல்ல தனியே தென்னிலங்கைக்கு மட்டுமல்ல என்று இல்லாமல் இந்த யுத்தத்திலே பாதிக்கப்பட்ட மக்களும் இந்த சட்டங்கள் இந்த சுற்று நிருபங்கள் ஊடாக நன்மை பெறக்கூடிய ஒரு சூழலை ஏற்படுத்தி தாருங்கள். அங்கு வேலை செய்கின்ற அரசு அதிகாரிகளுக்கு மேலிடத்திலே வருகின்ற அழுத்தங்கள் காரணமாக அவர்கள் ஒரு நல்லிணக்கத்தோடு வேலை செய்ய முடியாத ஒரு நிலை இருப்பதாக அவர்கள் எங்களுக்கு முறையீடு செய்கின்றார்கள். இந்த காணிகளை அபகரிக்கின்ற பொழுது அல்லது காணிகள் சுவீகரிக்கின்ற பொழுது தாங்கள் அதற்கு எதிராக நடவடிக்கை எடுக்கின்ற பொழுது மேலிடத்தில் இருந்து தமக்கு அச்சுறுத்தல்கள் வருகின்றன. தாம் ஒரு நல்லிணக்கத்தோடு தமது சேவையை ஆற்ற முடியாத ஒரு நிலை காணப்படுவதாக அரசு அதிகாரிகள் கூறுகின்றார்கள். ஆகவே இந்த நல்லாட்சி அரசிலே கௌரவ அமைச்சர் அவர்களை நான் மிகவும் தயவாக கேட்டுக்கொள்கின்றேன். நீங்கள் எமது முல்லைத்தீவு மாவட்டத்துக்கு பிறகு அங்குள்ள மக்கள் இந்த காணி பிரச்சனை தொடர்பாக தமது வாழ்வாதாரத்தை கொண்டு செல்ல முடியாத நிலை, தம்முடைய பூர்வீக காணிகளுக்கு செல்ல முடியாத நிலை, தங்களுடைய வருமானத்தை காணிகளிலிருந்து 50-60 ஏக்கர் தென்னந்தோட்டங்களிலே பயன் தருகின்ற தென்னைகள் ராணுவ முகாமாக்கப்பட்டிருக்கின்றது. ஆனால் அவ்வாறான அந்த காணிக்கு சொந்தக்காரர்கள் வெறும் நிலத்திலே வெற்றி நிலத்திலே ஒரு குடிநீர் வசதி கூட இல்லாமல் வாழ்ந்து வருகின்றார்கள். தொடர்ந்து இந்த இன்னல்களை அனுபவித்து வருகின்றார்கள். ஆகவே நீங்கள் ஒரு திகதியை குறிப்பிட்டு எமது மாவட்டத்துக்கு வருகை தந்து இந்த காணி தொடர்பாக காணப்படுகின்ற பிரச்சனைகளை நீங்கள் நேரே கண்டு அந்த அரசு அதிகாரிகள் ஒரு நல்ல சூழலிலே சேவை செய்யக்கூடிய மக்களுக்கு தங்களுடைய சேவைகளை ஆற்றக்கூடிய ஒரு சூழலை உருவாக்கி எமது மக்களும் இந்த நல்லுணக்கத்தோடு வாழக்கூடிய ஒரு சந்தர்ப்பத்தை ஏற்படுத்தி தர வேண்டும் என்று கௌரவ அமைச்சர் அவர்களிடம் நான் தயவாக இந்த பாதிக்கப்பட்ட மக்கள் சார்பாக ஒரு
விண்ணப்பத்தை
தயவாக அந்த மக்கள் சார்பாக நான் ஒரு விண்ணப்பத்தை உங்களுக்கு முன்வைத்து நிறைவு செய்கின்றேன். நன்றி.
தேங்க்யூ. ஆனரபிள் டிபி ஏகநாயக் கௌரவ அமைச்சர்மா வினாடி தேத்தி நபத்துமாட்ட
கௌரவ கதாநாயக துணை விசேஷங் அது கிரியாத்மக ஹார்சிய ஹெட்டவினி அதிகாரி இடம் அற்பத்கர கனிமி பணத்தை விசேஷம் நியோக பிடிவந்த காரணேதி பசுகிய காலை பொருளேம அதிவேகி மார்க ஆரம்ப கிரிமதி மத்துவெச்ச வந்தி கெவியுமே திமுக கட்டுவற்று விசுதுமாக விதியட்ட விசேஷம் மே நியோக அத்துராத் கிரிமே மே காரியபார மகிதனாத விசேஷம் வதகத்வி விசேஷம் மே கசத் வேதையின் அனுகத கல்லத்தின் மாத்திர ஹம்மந்துட தக்ஷின் அதிவேகி மார்க தீர்கிரீம ஹா மத்தியம் அதிவேகி மார்க பிடிபந்த காரணித் விசேஷங் පසුගිය කාලේ මුරුල්ලේම ක්‍රියාත්මක කරපු මාර්ග ගණනාවක තිබුණු ගැටලු පිළිබඳව කාරණා ගත්තහම විශේෂයෙන් ව්‍යාපෘති 18ක් විශේෂයෙන් දක්ෂිණ ගමනාගමන සංවර්ධන ව්‍යාපෘතිය, කොළඹ මහනුවර ව්‍යාපෘතිය, උරුගොඩවත්ත අමතලේ මාර්ග ව්‍යාපෘතිය, නව කැල්ලිමාල ප්‍රවේශයේ කැල්ලිමුල්ලේ සිට අංගොඩ කොස්වත්ත ව්‍යාපෘතිය, මටක්කුලිය පාලම් ප්‍රවේශයේ මධ්‍ය මාර්ගයේ අලුත් මාවත, මාතර කතරගම මාර්ගයේ දෙකිරීම ව්‍යාපෘතිය, දැදුරුය ජල ව්‍යාපෘතිය, රඹුක්කන බලංගොඩ මාර්ගයේ ව්‍යාපෘතිය, බලංගොඩ බණ්ඩාරවිල මාර්ගයේ ව්‍යාපෘතිය, පාදින අනුරාධපුර මාර්ග ව්‍යාපෘතිය, තඹලගමුව කින්නියා මාර්ගය, පහින් දෙක පාලම කටුගත්තොට නුවර යාපනයේ මාර්ගයේ, මාතර ගොඩගම මාර්ගයේ හොරණ පාමංකඩ මාර්ගය, දක්ෂිණ අධිවේගී මාර්ගයේ මාදුරුගොඩ මාර්ගයේ, කිරලපොන ගොඩගම මාර්ගයේ ඇතුළු 18ක් පිළිබඳව කාරණෙත් අපි මේ ගැසට් නිවේදනයේ ඇතුළු කරලා තියෙන. විශේෂයෙන් මේ පිළිබඳව පසුගිය කාලේ මුළුල්ලේම මේ පිළිබඳව ආපු යෝජනා සහ අදහස් සැලකිල්ලට ගනිමින් මේක ක්‍රියාත්මක කිරීම සඳහා යම් කිසි නෛතික තත්ත්වයක් ක්‍රියාත්මක කරන්න ගරු කථානායකතුමනි, මම කරක් මහාමාර්ග මාර්ග සම්බන්ධ ඇමතිවරයා විදිහට අපි දන්නවා විශාල පිරිසක් මේ මාර්ගවල වන්දි ලබා ගැනීම සඳහා පැමිණි අවස්ථාවලදී සෑහීමටපත් නොවන අවස්ථාවලදී විශේෂයෙන් ලාක් කමිටුව සහ සුපලාක් කමිටුවේ වන්දි ලබා දීම පිළිබඳව කාරණා අපි සැලකිල්ලට ගත්තා. විශේෂයෙන් මට මතකයි දකුණු අධිවේගී මාර්ගයේ මම නිරීක්ෂණය කරන්න ගියාම අතිවිශාල මුදලක් ඒගොල්ලෝ බලාපොරොත්තු නොවිච්ච ප්‍රමාණය මුදලක් ඒගොල්ලන්ට ලබා දෙන්නට හැකියාව ලැබුණා. ඒකෙන් මං හිතනවා අද විශාල ගෙවල් දොරවල් හදලා ඒ ශක්තිය ලබා දීමට හැකියාව ලැබිලා තිබෙනවා. ඒ නිසා මේ කාරණා ගරු සභාපතිතුමනි, මේ අනුව අත්පත් කරගැනීමේ රෙගුලාසු සංශෝධනයේදී විශේෂයෙන් අපි ඉදන් හිමිකරුවන්ගේ එකඟතාවය හා තක්ෂේරුව පිළිබඳ කාරණය සැලකිල්ලට අරගෙමින් තමයි මේ ලාක්ෂා සුපලා කමිටුව පිළිබඳව කාරණය ක්‍රියාත්මක කරන්නේ. විශේෂයෙන් අපි මේ වැඩපිළිවෙලේදී කමිටුව වන්දි මුදල් ගණනය කිරීමේදී ඇතිවෙච්ච පරස්පරතාවයන් සැලකිල්ලට ගනිමින් ව්‍යාපෘති නිරීක්ෂණය කිරීමට මේ කටයුතුවලදී හුඟක් කාරණා සැලකිල්ලට ගත්තා. ඒ වගේම වත්මත් රජයේ ක්‍රියාත්මක කරන විශේෂ ව්‍යාපෘති අදාළ අත්පත් කර ගැනීම ක්‍රියාත්මක කිරීමේදී විශේෂයෙන් මධ්‍යම අධිවේගී මාර්ගයේ ව්‍යාපෘති කැබලි 15142කුත්, දක්ෂිණ අධිවේගී මාර්ගයේ දිගුවේ ව්‍යාපෘති සඳහා කැබලි 3187කුත්, මහනගර සහ බස්නාහිර සම්බන්ධන අමාත්‍යාංශයෙන් මම සිදු කරන ලබන විශේෂ සම්බන්ධන ව්‍යාපෘති සඳහා හෙක්ටයාර 165කුත්, අනිකුත් සම්බන්ධන වැඩසටහන් සඳහා අත්පත් කරගත් ඉඩම් හෙක්ටයාර 2549කුත්, මේ පුළුල් කිරීමේ වැඩපිළිවෙළ කාර්යයන් සඳහා හා නායම් වැනි ස්වභාවික අපදාවන් අවතැන් වුවන් සඳහා විකල්ප ඉඩම් ලබා දීම ඇතුළු ගැටලුවලට විසඳුම් අපේක්ෂා කරනවා. මාර්ග සඳහා තෝරා ගන්නා ඉඩම් වලට වන්දි ගෙවීමේදී අවශ්‍ය මුදල් මහාමාර්ග අමාත්‍යාංශය විසින්ද සංස්ථා මණ්ඩල අධිකාරී ව්‍යවස්ථාපිත ආයතන සඳහා අත්පත් කර ගන්නා ඉඩම් සඳහා වන්දි ගෙවීමේදී අවශ්‍ය වන මුදල් එම ආයතනය විසින්ද, අනිකුත් ආයතන සඳහා අත්පත් කර ගන්නා ඉඩම් අමාත්‍යාංශය විසින්ද වන්දි ගෙවීම සඳහා රුපියල් මිලියන 2345ක මූලධනයක් ක්‍රියාත්මක කිරීම මේ වැඩසටහනට අනුගතයි. ඒ වගේම මේ වැඩසටහන් වලදී ඉදම් විශේෂ විධිවිධාන පනත් කෙටුම්පත යටතේ ක්‍රියාත්මක කරන වැඩසටහනේදී විශේෂයෙන් අපි කියන්නට ඕන ජනතාව බලාපොරොත්තු වෙන විවිධ ප්‍රශ්න ක්‍රියාත්මක කරන වැඩසටහන් වලදී ජනතා ආකල්ප පිළිබඳ කාරණා විශේෂයෙන් දැනට ඔප්පු ක්‍රමීය මත නිරවුල්ව හා ගැටළු සහිත භුක්ති විඳින එන් ලබන ඉඩම් සඳහා හිමිකම් සහතිකයක් ලබාගත යුත්තේ ඇයිද පිළිබඳව ජනතාව තුළ පුළුල් වැටහීමක් නැත. මෙතෙක් සම්ප්‍රදානුකූල ඇතුළත් කළ සමහර අවශ්‍යතාවයන් හිමිකම් සහතිකයට ඇතුළත් කිරීම පිළිබඳ නොහැකියාව පිළිබඳ කාරණය. ඇතම් සම්බන්ධන ලක්ෂණ හැඩතල සිටියම් වලට ඇතුළත් කර නොමැති දුෂ්කරතාවයන් පිළිබඳ වීදි රේඛා සටහන්. නෛතික නොවන සන්තක ගැනීම පිළිබඳ ආවරණය වීමේ හැකියාව නිසා පොදුවේ ගත් කල එවැනි හිමිකම් සහිත ජනතාව තුළ කෙරෙහි ඇත්තේ අකමැත්තකි. විශේෂයෙන් විහාර දේවාල ඉඩම් පිළිබඳව ඔප්පු ලියාපදිංචි කිරීම පිළිබඳ තියෙන ගැටලු. නෛතික නොවන අයිතීන් කියාපෑම් ආරවුල් තත්ත්වයන් ඇත්තේ වාසියට බලපෑම් කර හිමිකම් සහතික ලබා ගැනීමේ සංවිධානත්ව බලපෑම් කිරීම. ඒ වගේ කාරණා සැලකිල්ලට ගත්තහම අත් වශයෙන්ම මේ වැඩසටහන් වලදී විශේෂයෙන් පසුගිය කාලේ මුළුල්ලේම මේ කාරණා සැලකිල්ලට අරගෙන තිබෙනවා. විශේෂයෙන් කලින් කතා කරපු මන්ත්‍රීතුමිය පැහැදිලි කර විදිහට උතුරු ප්‍රදේශයේ ඉඩම් අත්පත් කර ගැනීම පිළිබඳ කාරණේදී විශේෂයෙන් අපි ඉතාමත් වගකීමක් ඇති වැඩපිළිවෙලක් විදිහට ක්‍රියාත්මක කිරීම තමයි අපේ වගකීම් වන්නේ. එහෙනම් ඒ අත්පත් කර ගැනීමේදී අපි ඒ ප්‍රදේශයේ බහුජන සංවිධාන විශේෂයෙන් ආගමික සංවිධාන ඒ වගේම දිසාපතිතුමා ඇතුළු පිරිස් සමඟ සාකච්ඡා කරමින් තමයි ඒ පිළිබඳව විශේෂයෙන් අපි ක්‍රියාත්මක කිරීම ක්‍රියාත්මක කරන්නේ. එහෙම නැතුව අපි කාටවත් නොදන්වා ඒ කාර්යයට කටයුතු කරන්නේ නැහැ. මොකද අපි මේ පිළිබඳව විශේෂයෙන් ජනාධිපතිතුමත් මේ පිළිබඳව අපේ අමාත්‍යාංශය ඇමතිතුමත් විශේෂයෙන් මේ කාරණේ පිළිබඳව විශේෂයෙන් සැලකිල්ල ලබාගෙන තිබෙනවා. විශේෂයෙන් උගත් පාඩම් ප්‍රතිසංස්කරණ කොමිෂන් සභාවේ නිර්දේශ මත ක්‍රියාත්මක කරන වැඩසටහන යටතේ විශේෂයෙන් අපි ඉඩම් කොමසාර ජනරාල් දෙපාර්තමේන්තුව ඒ වගේම මිනින්දෝරු දෙපාර්තමේන්තුව ඉඩම් පරිහරණ ප්‍රතිපත්ති සැලසුම් දෙපාර්තමේන්තුව ඒ වගේම උතුරු නැගෙනහිර ප්‍රදේශවල ක්‍රියාත්මක කිරීම සඳහා මේ අනුව අපි කොට්ටාස් දින 1309ක් ඉඩම් කච්චේරි පවත්වලා තිබෙනවා. ජංගම සේවාවන් 109ක් පවත්වලා තිබෙනවා. ඒ වගේම ඉඩම් ගැටළු 185,679ක් ජනතාව ඉදිරිපත් කළ තියෙන එම ගැට්‍රෝලින් 170,684ක් නිරාකරණය කරන්නට පුළුවන් වෙලා තිබෙනවා. විශේෂයෙන් උතුරු නැගෙනහිර ප්‍රදේශවල මැනුම් ඉල්ලීම් 74,434කින් 51,319ක් මැනුම් කිරීමට කටයුතු කරලා තිබෙනවා. එසේම දීර්ඝකාලීන බදු 366ක් සම්බන්ධයෙන් කටයුතු කරමින් පවතිනවා. මේ මිනිත 264ක් භුක්තිය බාර දීමට කටයුතු ක්‍රියාත්මක කරලා තියෙනවා. ඒ අනුව උගත් පාඩම් නිර්දේශ ක්‍රියාත්මක කිරීමේදී උතුරු නැගෙන පළාත්වල දිස්ත්‍රික් 8ක ඉඩම් පරිහරණ සැලසුම් සකස් කරමින් මේ පිළිබඳව ඉතාමත් සියලු ප්‍රාදේශීය ලේකම් කොට්ටාසවල දිසාපතිවරුන්ට මේ පිළිබඳව වැඩමුළු ගණනාවක් පවත්වලා ඒ පිළිබඳව අපි සාකච්ඡා ක්‍රියාත්මක කරලා තිබෙනවා. ඒ වගේම උතුරු නැගෙනහිර පළාතේ කිල්නොච්චි මන්නාරම් මුලතිව් වවුනියා දිස්ත්‍රික්වල ආරක්ෂා අවස්ථාවයන් ඉඩම් සහ රජයේ ඉඩම් අත්පත් කර ගැනීම යටතේ යෝජනා ක්‍රියාත්මක කිරීමේදී විශේෂයෙන් රාජ්‍ය ආරක්ෂක අමාත්‍යාංශයේ අධීක්ෂණ යටතේ මේ ක්‍රියාත්මක කිරීම අපේ අමාත්‍යාංශයේ අධීක්ෂණ යටතේ ක්‍රියාත්මක කරලා තිබෙනවා. එහෙනම් මේ වැඩසටහන් ක්‍රියාත්මක කිරීමේදී විශේෂයෙන් සභාපතිතුමනි අද මේ ඉඩම් වන්දි ලබා දීම පිළිබඳ කාරණයේදී විශේෂයෙන් නාගරික ප්‍රදේශ විශේෂ සැලකිල්ල ගත්තාම එහි තිබෙන රජයේ ප්‍රධාන තක්ෂේරුකරුගේ තක්ෂේරුව අනුව ඒ තක්ෂේරුව සැලකිල්ලට ගනිමින් ලාක් කමිටුවේ ඒ පිළිබඳ සාකච්ඡා කරලා ඉඩම් හිමියා කැඳවලා ඔහුත් එක්ක සාකච්ඡා කරලා ඔහු ඒකට එකඟ වුණේ නැත්නම් සුපලා කමිටුවට ගිහිල්ලා ඉඩම් හිමියත් එක්ක සාකච්ඡා කරමින් ඔහුට අවශ්‍ය වටිනාකම ලබා දීමේ කාර්ය ක්‍රියාත්මක කිරීම තමයි අද සංශෝධන තව බලාපොරොත්තු වෙන්නේ. ඒ පමාවීම විධිමත් කරලා විශේෂයෙන් මීට වඩා සරල ක්‍රමයකින් ඔහුට ඒ අවස්ථාව ලබා දීම. එනිසා අපි දන්නවා අපේ ඉඩම් අමාත්‍යාංශයේ ලේකම්තුමා, එවාගේම ඉඩම් කොමසාර් ජෙනරාල්තුමා, එවාගේම නිරවුල් කිරීමේ කොමසාර් ජෙනරාල්තුමා, සර්ව ජෙනරාල්තුමා, මේ හැම දෙනාම අපේ අමාත්‍යාංශයේ ඇමතුමත් එක්ක ඒකාබද්ධව ඉතාමත් ක්‍රමවේදයක් ක්‍රියාත්මක කරන්න කල්පනා කරලා තිබෙනවා. ඉතාමත් ගැටලු සහිත තිබෙන ප්‍රදේශවල තිබෙන තත්ත්වය නිරවුල් කරන්නත්, විශේෂයෙන් උතුරු නැගෙනහිර ප්‍රදේශවල තිබෙන කලින් පැහැදිලි කරපු ඉඩම් අත්පත් කර ගැනීම පිළිබඳ කාරණා සැලකිලිට ගනිමින් ඔවුන්ට
පැහැදිලිකයි. තුමාගේ අවසරය ඇතුවයි මම කතා කරන්නේ. මේ දැන් ඔය පැහැදිලි ඔබතුමා පැහැදිලි කරා මාර්ග ගණනාවකට ඉඩම් කැබලි රාශියක් පවරාගෙන තියෙනවායි කියලා. ඇතු වශයෙන් මේ පවරාගෙන ඒවට වන්දි ඔය මුදල් ලබා දීමේදී දැනට තක්සේරුවක් තියෙනවද? කොච්චර මුදලක් මේ සම්බන්ධයෙන් මේ එහිමියන්ට ගෙවිය යුතුයි කියලා දල තක්සේරුවක්
නෑ වන්තුමා? මෙහෙමයි, ඒ තක්සේරුව අපිට මෙතනදී මෙන්න මේ මුදල කියලා තීන්දුවක් කරන්න බෑ. මොකද රජයේ ප්‍රධාන තක්සේරුකරු තමයි ඒක තීන්දුව කරන්නේ. ප්‍රධාන තක්සේරුකරු තීන්දුව කළාම ඒ කමිටු දෙකක් අපි ලාක් කමිටුව හා සුපලාක් කමිටුව ඒ ඉඩම් හිමියා කැඳවලා ඒ ඉඩම් හිමියත් එක්ක සාකච්ඡා කළා. දැන් ඔබතුමා දන්නවා දකුණු අධිවේගී මාර්ගය
කොච්චර මම අහන්නේ අවසන් කරපුවා යමතුමා අවසන් කරපුවා
නෑ. ඒක තමයි ඒ ලාක් කමිටුවේ ප්‍රධාන තක්සේරුකරුගේ තක්සේරුවත් එක්ක උපරිම මුදල් ලබා දෙන්න තමයි අපි කටයුතු කරන්නේ.
ඒ දැනට මුදල් ලබා දීමට තියෙන කොටස් වලට කොච්චර මුදලක් දැනට තක්සේරුගත මුදලක් තියෙනවද කියන එකයි මම දැනගන්න.
නැන් ඒක රජයේ තක්සේරුකරු තීන්දු කරන මුදල.
තාම ඒවා තක්සේරු අවසන් නැහැ.
නැහැ.
මේ තක්සේරු කිරීමේදී අද මාකට් වැලියු එකට කල්පනා කරලා තමයි ඒ තක්සේරු කරලා මිල ගෙවන්නේ. ඒක සාධාරණව කරනවා. උගත්තරට කරනවා.
ආශයක් ගැන කිව්වනේ. ඒවයි මූලික අවස්ථාවේ තක්සේරු කරලා තිබුණා. මම බැලුවේ ඒ වගේ තක්සේරු කරලා මෙතෙක් මුදලක් නොගවපු හිමිකරුවන් ඉන්නවද?
අද පවතින තක්සේරු අනුව තමයි ඒවත් තක්සේරු කරලා මුදල්.
හොඳයි.
විශේෂයෙන් අපි ඉදිරියේ ක්‍රියාත්මක කරන බලාපොරොත්තු වෙන රජයේ ඉඩම් බැංකු වැඩපිළිවෙල, මොකද අපේ ලංකාවේ විවිධ මට්ටමේ ඉඩම් රජයේ සතු ඉඩම්, පළාත් සභාව සතු ඉඩම්, මහවැලි අධිකාරිය සතු ඉඩම්, කැලෑ දෙපාර්තමේන්තුව සතු ඉඩම්, එවැගේම වෙරළා ආරක්ෂක සංවිධාන සතු ඉඩම්, එවැගේම මේ වගේ පරිසර අමාත්‍යාංශයට අයිති ඉඩම්, එවැගේම විහාර දේවාල නිඳගම් පන්සලට අයිති ඉඩම්, මේ වගේ විශාල ඉඩම් ප්‍රමාණයක් එක එක ආයතනවල තිබෙනවා. එතින් ඉඩම් හඳුනා ගැනීම සඳහා පාවිච්චි ක්‍රමවේදයක් විදිහට රජයේ සහ රජයේ සතු ඉඩම් පිළිබඳ සියලු තොරතුරු ඇතුළත් දත්ත පද්ධතියක් සකස් කිරීම සඳහා මේ ක්‍රියාත්මක කරන විශේෂයෙන් මුල් අදියරදී ඉඩම් කොමසාර දෙපාර්තමේන්තුව, මහවැලි අධිකාරිය, ඉඩම් ප්‍රසංස්කරණ කොමිෂන් සභාව සතු ඉඩම් දත්ත පද්ධතියට ඇතුළු කිරීම අනතුරුව අනිත් ඉඩම් පිළිබඳව ක්‍රමවේදය ක්‍රියාත්මක කිරීම දෙවැනි පියවර විදිහට ක්‍රියාත්මක කිරීම තමයි අපි කල්පනා කරන්නේ. මේ පිළිබඳව ඉඩම් රාජකාරිය සම්බන්ධයෙන් සාකච්ඡා සහ ගැටලු පිළිබඳව විශේෂයෙන් ප්‍රාදේශීය ලේකම් වරුන් 250කගේ සහභාගී දිස්ත්‍රික් සම්මන්ත්‍රණ 19ක් අපි මේ වෙනකොට පවත්වලා තියෙනවා ලංකා පුරා. මේ පිළිබඳව මොද ඉඩමේ රාජකාරී කරන ප්‍රාථමික අධිකාරිය විදිහට ප්‍රාදේශීය ලේකම් කාර්යාලය හා ප්‍රාදේශීය ලේකම්තුමා සහ පළාත් ඉඩම් කොමසාරිස් තුමාගේ ඒකාබද්ධතාවය පිළිබඳව අපේ කොළඹින් යන ප්‍රධාන නිලධාරීන් ඒකාබද්ධව මේ දැනුවත් කිරීම ක්‍රියාත්මක කරමින් මේ වැඩපිළිවෙල. මොකද අපි දන්නවා ඉතිහාසයේ පුරා ප්‍රාදේශීය ලේකම් කාර්යාලයට ඉදන් කොමසාරි පරාත් ඉදන් කොමසාරිතුමා ගාවට යන විශාල පිරිසක් රස්ත්‍යාදීන පිරිසක් රජිස්ට්‍රේ ජෙනරාල් දෙපාර්තමේන්තුවේ ගිහිල්ලා රස්ත්‍යාදීන පිරිසක් මේ දත්ත පිළිබඳව නිවැරදි තොරතුරු නොමැති වීම නිසා මේ දත්ත බැංකුවක් ඉතාමත් පැහැදිලිව එක බොත්තමක් තිබුවාම තොරතුරු ජාලය ලබා ගන්න පුළුවන් ක්‍රමවේදයක් ක්‍රියාත්මක කිරීමත් එක්ක මම හිතනවා ඉදිරියේදී අපිට පුළුවන් වෙයි විශේෂයෙන් මහවැලි අධිකාරිය සතු ඉදන් කොමසාර ජෙනරාල් දෙපාර්තමේන්තුව සතු ඒ වගේම ඉදන් ප්‍රසංස්කරණ කොමිෂන් සභාව සතු ඉදන් ප්‍රමාණය පිළිබඳව අපි අමතුමා කිව් විදිහට ඉදන් ප්‍රසංස්කරණ කොමිෂන් සභාවේ සමහර ඉදන් හඳුනාගෙන නැහැ. සමහර ඒවා හොරට ඔප්පු ලියලා ඒවා සමහරට භුක්ති විඳිනවා. ඒ වගේ කාරණා රාශියක් කෙලිදරව් වෙලා තියෙනවා. ඒ නිසා මම හිතනවා ඉදිරියේ මේ තත්ත්වය පිළිබඳව නිවැරදි දත්ත බැංකුවක් ක්‍රියාත්මක කිරීම තුළින් රටේ ඕනම ජන කොට්ටාසයකට තමන්ගේ දිස්ත්‍රික්කයේ තමන්ගේ පළාතේ තමන්ගේ වසමේ තමන්ගේ ගමේ තියෙන ඉඩම් පිළිබඳව නිවැරදි තොරතුරු ලබා ගැනීමේ ක්‍රමවේදයක් ක්‍රියාත්මක කරන්න පුළුවන් වෙනවා.
අවුරුදු ගානක් අවුරුදු 30 40 වගේ හිටපු පුජ්‍යලීන් පසු කාලෙක වනරක්ෂණයට අයිති කියලා ඔවුන් මේ ප්‍රදේශයෙන් පළව හැරියා. ඒ සම්බන්ධ මත රමුණාසින් ප්‍රදේශයේ තෝ ප්‍රශ්න තියෙනවා. ඒ සම්බන්ධව අපිට ගන්න පුළුවන් ක්‍රියා මාර්ග මොකද? මේ පුජ්‍යලීන්ට නැවත ඉඩම් ලබා දීම නැත්නම් මොකද කරේ යුත්තේ?
නැ වන සංරක්ෂණ දෙපාර්තමේන්තුව ඔවුන්ගේ කියලා සමහර ඉඩම් රජයේ තිබුණ ඉඩම් පෞද්ගලික පරිහරණය කරපු ඉඩම් මැනලා ගල් දාලා වැටවල් ගහපු ප්‍රශ්න ගණනාවක් අපිට ඇවිල්ලා තියෙනවා. එහෙනම් අපි දැන් සර්වි ජෙනරාල් තුමත් එක්ක ඒකාබද්ධව මේව නිවැරදිව හඳුනා ගැනීම සඳහා වැඩපිළිවෙල ක්‍රියාත්මක කරන්න අවශ්‍යයි. මොකද ඔබතුමා කියන කාරණය අනුව සමහරට වන සංරක්ෂණ දෙපාර්තමේන්තුව අයිති නැහැ. නමුත් ඔවුන්ගේ කියලා අයිතිවාසිකම් ඉදිරිපත් කරමින් සාමාන්‍ය ජනතාව තලාපෙලාගෙන වැඩ කරන ක්‍රමවේදයට උත්තරයක් විදිහට මේ වැඩපිළිවෙල අපි ක්‍රියාත්මක කරන්න යන්නේ මොකද නිවැරදිව හඳුනා ගැනීම සඳහා. ඒත් එක්ක මහිතන ප්‍රශ්නයක් ඇති නොවෙයි ඉදිරියේදී මේ කාරණය ක්‍රියාත්මක කළාම.
ඇතුව එවැනි තත්ත්වයන් වලට මුහුණ දෙන්න තමයි නිරවුල් කිරීමේ කොමසාරිස්වරයෙක් පත් කරලා ඉන්නවා අපේ අමාත්‍යංශය. ඉඳන් ආරවුල් නිරවුල් කිරීම. දැන් එතන ආරවුලක් ඇති වෙලා තියෙනවා. ඒ අයට ඒ ඉරවුල් නිරවුල් කිරීමේ ජනරාල්තුමාට ඉදිරිපත් කරපුවාම ඒක නිරාකරණය කරගන්න පුළුවන්. එච්චර නීතිය පිළිබඳව දන්නේ නැහැ. නමුත් මේ ගැටුම තුළ වෙන්නේ ගොවියා ගිහිලා නවත්තන්න උත්සාහ වේවන් රක්ෂණේ. ඒ සඳහා මොනවා හරි ඉක්මනට ක්ෂණික පිළිවෙල නැත්තම් ගොවියා තමන්ගේ ගොවිපලට යනකොට පසුව දැනගන්න ලැබෙන්නේ ඔව් උත්සාහ වින්න තමයි ගෙදර පවුල යාර ගිහිල්ලා අපදීලා ගේන්න වෙලා තියෙනවා. මෙන්න මේකේ මොකද්ද මේක වන රක්ෂණයට අයිතිද නැත්තම් අවුරුදු 30 40ක් ආරක්ෂා කරපු ඉඩම් ඒ ඉඩම් ඒ ගොවින්ට දෙනවද නැත්තම් බුද්ධි විඳින්න එහෙම.
රාජ්‍ය ගොවියන්ගේ ඉන්න පාරම්පරික ඉඩම් වල ජන අපේ දුන්නේ නිවාස ගම්මාන වැඩපිළිවෙල තුල තාවකාලික ඉඩම් බලපත්‍ර දුන්න ලක්ෂ 10කට සින්නක්කර ඔප්පුවපි දෙනවා. ඉඩම් නැතිවට ඉඩම් අපල්ල බෑ කරනවා. ඉඩම් නැතිවට තියෙනවා නම් දැන් අපේ ජනාධිපතිතුමා කැබිනට් මණ්ඩලයේ ගරු සභාපතිතුමනි
ඒ 40 ගණන් 50 ගණන් වල හිටපු මිනිසුන්ගේ ඉඩමේ ටොයිලට් එක වතුර ගන්න ලිඳ වනරක්ෂිත අල්ලගෙන වැට ගහලා තියෙනවා. ඒව මොනවද
කරන්නේ? වනසරක්ෂේම ගාලා තියෙනවා නම් වනසරක්ෂණ ජනතුමාටදර වනජීවීන් මට මම තීරණ කළ තියෙනවා. ඒව ඔක්කොම දිසා මම දැන් ලංකාවේ දිස්ත්‍රික්කයේ ඔක්කොම ගිහිල්ලා ඉවරයි. මම දිසා ලේකම්ලට බාර දුන්නා කමිටුවක් ඉදිරියට ඒවැනි අපේ හරි වනජීවීකේ හෝ එවැනි තිනන වන සංරක්ෂණ එක දැන් අපි එකපද වැඩ කරනවා. මේ පාර්ලිමේන්තුව අපි හම්බ වෙනවා. ඒ වගේ තැන් තිනනනේ මායිම් වල සමහර GPS එකෙන් ඔය සර්වේක් මිනව කරද්දී වැඩි අඩුවල් වෙලා තියෙනවා. ඒ පාරවට අපි දෙන්න ඕන අයට. අපි දෙනවා ඒක. කිසිම ප්‍රශ්නයක් නැහැ.
ගරු මන්ත්‍රීතුමනි දැන් ඔබතුමා කිව්ව කාර්යත් එක්ක ඉඩම් නිරවුල් කිරීමේ දෙපාර්තමේන්තුව මේ කාර්ය නිරවුල් කිරීම සඳහා ක්‍රමවේද කීපයක් අනුගමනය කරලා තිබෙනවා. ඒ අර්ථයේ මූලික ඉඩම් පරීක්ෂාව නිරවුල් කිරීමේ දැන්වීම් ප්‍රසිද්ධ කිරීම, නිරවුල් කිරීමේ උරුමය විභාග පැවැත්වීම, මැනවින් කිරීමට අවශ්‍ය විටක ඒ සඳහා මැනුම් ප්‍රතිවිද ඉදිරිපත් කිරීම, මැනවින් කිරීම ලැබුණු පසු ඒවා අදාළ මැනුම් පත්‍ර සැකසීමේදී නිරවුල් කිරීමේ ආඥාවට අනුව සැකසීම, නිරවුල් කිරීමේ ආඥා පනත සැකසීම, පුජ්‍යලයේ ලෙස නිරවුල් කරන ලද ඉදම සඳහා හිමිකම් පිඹුරු මැනුම් ප්‍රතිවිද ඉදිරිපත් කිරීම, හිමිකම් පිඹුරු ලැබුණු පසු ඉඩම ලියාපදිංචි කිරීම, නිරවුල් කිරීම සඳහා ගරු ඉඩම් අමාත්‍යතුමාගේ අනුමැතිය ලබා ගැනීම, නිරවුල් කිරීමේ ආඥා පනත ගැසට් පත්‍රයේ පළ කිරීම, නිරවුල් කිරීමේ ආඥාව ඇතුළත් ගැසට් පත්‍රයේ හිමිකම් පිඹුරු ඉඩම් හිමියා වෙත ලබා දීම, අවසාන වාර්තාව නිකුත් කිරීම හා ගම නිදහස් කිරීම. මේ ක්‍රමවේදය නිරවුල් කිරීමේ කොන්සල් ජෙනරාල්තුමා යටතේ ක්‍රියාත්මක කළාම ඔය ඔබතුමා කිව්ව ගැටළු වලට හුඟක් විසඳුම් ලැබෙනවා. ඒ ලැබීමත් එක්ක මම හිතනවා මේ ප්‍රශ්නේ හුඟක් දුරට අපිට විසඳා ගන්න පුළුවන් වෙයි. ඒ නිසා මේ වැඩසටහන යටතේ විශේෂයෙන් බින්සාවියේ වැඩසටහන පිළිබඳව ලංකාවේ දිස්ත්‍රික් 18ක ප්‍රාදේශීය ලේකම් කොට්ටාස 58ක් ආවරණය කරමින් 2015 වසරේ බින්සාවියේ වැඩසටහන කැබිලි 106,175ක් මැනුම් කර එයින් 54,484ක් හිමිකම් නිරවුල් කරලා තිබෙනවා ගරු සභාපතිතුමනි. 2016 වසරේ අගෝස්තු මාසයේ වෙනකොට ඉඩම් කැබිලි 64,034ක් මැනුම් කර එයින් 40,120ක් හිමිකම් නිරවුල් කරලා තියෙනවා. එනිසා මේ සාවද්‍ය ලේඛන සිදු කරන වංචනික ක්‍රියාවලිය විශේෂයෙන් කෘමීන් සතුන්ගෙන් වන හානි ඉඩම් ලේඛන සංරක්ෂණය කිරීම සඳහා ඉඩම් අමාත්‍යාංශයේ මූලිකත්ව දායකත්වයෙන් රේෂ දෙදෙනා දෙපාර්තමේන්තුවේ සහයෝගයෙන් දිවයින පුරා ඉඩම් රේෂාර කාර්යාල පරිගණක කිරීම ගත කිරීම සඳහා 2016 වසරේ මේ වෙනකොට අපි කාර්යාල 15ක් ආරම්භ කරලා තිබෙනවා. ඒ සඳහා ඉඩම් අමාත්‍යාංශයේ මිලියන 120කට වඩා වැඩි මුදලක් මේ සඳහා වින් කරලා තියෙනවා. බින්සවිය වැඩසටහන පරදායිකව ක්‍රියාත්මක කිරීම සඳහා අඩුපාඩු හා දුර්වලතාවයන් හඳුනාගෙන ඒවා නිවැරදි කිරීම සඳහා 1998 අංක 21 දරන හිමිකම් ලියාපදිංචි කිරීමේ පනත සංශෝධනය කරමින් මේ වෙනකොට ඒ පිළිබඳව නීති කෙටුම්පත් වෙත යොමු කරලා තිබෙනවා. එනිසා විශේෂයෙන් මේ වෙනකොට අපි බින්සවිය වැඩසටහන ආරම්භ කරලා ඒකේ ප්‍රතිඵල ලබාගෙන තිබෙනවා. ජනතාවට වඩා නිවැරදි ඉඩමට අවශ්‍ය හිමිකම ලබා දීම සඳහා මැනුමක් ක්‍රියාත්මක කරමින් ඒ කාර්ය ක්‍රියාත්මක කිරීම සඳහා කටයුතු කරන්නට.
නැවත කොටස් කිරීමේදී සාමාන්‍ය මිනින්දෝරුවරුන්ට ඒක කරන්න බැහැ. ඒකට ඒක අවශ්‍ය උපකරණ තියෙන CD ඒක මේ වලට යොමු කර හැකි විශේෂ පුහුණුව තියෙන විශේෂ මිනින්දෝරු මහත්තුන්ට තමයි කරන්න පුළුවන්කම තියෙන්නේ. ඉතින් සමහර ප්‍රදේශවල එහෙමයි අඩුයි. ඒකන්ද ඒ ගැනත් මම හිතන්නේ පොඩි අවධානය යොමු කරන එක හොඳයි. ඒ කියන්නේ බිම්සවිය ඔප්පුව ලැබුණට පස්සේ ඒ කොටස තවත් පවුලේ අතර කැබලි කරගන්න අවශ්‍යකම තිබුණොත් ඒකේ තියෙන එක බාධාවක් හැටියට මම දැකපු දෙයක්. ඒක නිසා ඒ තාක්ෂණික පුහුණුව අනිත් අයට ලබා දෙන්න පුළුවන් නම් හොඳයි.
ඔව් මන්තුමා, අපි දැන් විශේෂයෙන් අපේ මිනුම්පත්තුමා විශේෂයෙන් මේ වෙනකොට ඒ සඳහා විශේෂ වැඩපිළිවෙළක් ක්‍රියාත්මක කළා. මිනින්දෝරු වැඩි ප්‍රමාණයක් බඳවා ගැනීමටත්, මිනුම් සහායකයන් වැඩි ප්‍රමාණයක් බඳවා ගැනීමටත්, ඒ වගේ ලෝකේ නව තාක්ෂණය පාවිච්චි කරමින් මැනුම් ක්‍රියාත්මක කිරීම සඳහා විශේෂයෙන් ගුවන් ඡායාරූප ලබා ගැනීම සඳහා නව තාක්ෂණික ක්‍රමවේදයන් ක්‍රියාත්මක කිරීම සඳහා විශේෂ වැඩපිළිවෙළක් ක්‍රියාත්මක කරලා තිබෙනවා. ඒ අනුව ඉඩම් සම්බන්ධ ආඥා පන්තියට ඉඩම් ලබා දීමේදී මම හිතනවා මේ වෙනකොට අතිවිශාල ඉඩම් ප්‍රමාණයක් මේ වෙනකොට මං හිතනවා විශේෂයෙන් එක ඒක වසරවල විශේෂයෙන් 2015 වසරේ ඉඳන් කැබලි 111,580ක්ද මේ පිළිබඳව කටයුතු කාරණා ක්‍රියාත්මක කිරීම සඳහා විශේෂයෙන් විවිධ ව්‍යාපෘති විශේෂයෙන් කළුගඟ මොරගහ කන්ද ඒ වගේම ඇලමාර්ග ඇලහැර උතුරු මැද වයඹැල වැනි කාර්යයන් සඳහා වැවිලි සමාගම් වල වතු මැනීම් සඳහා වන සංරක්ෂණ දෙපාර්තමේන්තුවේ කැලෑ මැනීම් සඳහා උගත් පාඩම් ප්‍රසංස්කරණ කොමිෂන් සභාවේ නිර්දේශයන් ක්‍රියාත්මක කිරීම සඳහා ඒ වගේ විශාල ව්‍යාපෘති ගණනාවක් සඳහා මිනින්දුර දෙපාර්තමේන්තුව නව තාක්ෂණික ක්‍රමවේද අනුගමනය කරමින් බොල්ගොඩ ගඟ මැනීම යාන් ඔය අත්පත් කර ගැනීම රෝහල් සහ ස්වේච්ඡා කටයුතු සඳහා ක්‍රියාත්මක කිරීම උමාඔය හඳපාංගල ජලාශය ලංකා විදුලි බල මණ්ඩලයේ මැනුම් කටයුතු දැදුරුවේ මැනුම් කටයුතු වැවිලි කර්මාන්ත අමාත්‍යාංශයේ කඩයිම් සිතියම් සකස් කිරීම මහකටදලා වැව ජල සම්පාදන මණ්ඩලයේ මෙවැනි තව මේ වගේ විශාල ව්‍යාපෘති රාශියක් ගරු සභාපතිතුමනි තිබෙනවා. ඒවා ඉතාමත් පහුගිය කාලයේ අවම පහසුකම් පාවිච්චි කරමින් මිනින්දුරු දෙපාර්තමේන්තුවේ විනිවිදපත්තුම ඇතුළු කණ්ඩායම ක්‍රියාත්මක කළ නව තාක්ෂණික ක්‍රමවේදයක් එක්ක දැන් අද ඒ ප්‍රවේශයට සම්බන්ධ වෙලා තිබෙනවා. ඒ නිසා මේ වැඩපිළිවෙලත් එක්ක මම හිතනවා අපේ ඉලක්කය ඉතාමත් සාර්ථකව ක්‍රියාත්මක කරන්න පුළුවන් වෙලා තියෙනවා. විශේෂයෙන් ලේසර් තාක්ෂණය පාවිච්චි කරමින් අලුත් ක්‍රම විදිහට මේ පිළිබඳව 110,000 සිතියම් යථාවත් කිරීම සඳහා කටයුතු කාරණා ක්‍රියාත්මක කරලා තිබෙනවා. ඒ වගේම විශේෂයෙන් මේ පිළිබඳව ඉදිරියේදී තවත් මේ පිළිබඳව දිස්ත්‍රික් වශයෙන් තියෙන මිනුම් කාර්යාල ශක්තිමත් කරන්න ඒවා තාක්ෂණික මෙවලම් වලින් සන්නද්ධ කරන්න මේ වෙනකොට කටයුතු කාරණා ක්‍රියාත්මක කිරීමත් එක්ක බින්සවිය ඒ වගේම ඉඩම් නිරවුල් කිරීම දෙපාර්තමේන්තුව ඉඩම් කොන්සල් ජෙනරල් දෙපාර්තමේන්තුව ඒ වගේ වැඩසටහන් එක්ක මේ ඉඩමට අදාළ වූ ගැටලුව විසඳීම සඳහා මේ ආයතනගත ඒකාබද්ධතාවයත් එක්ක විශේෂයෙන් ප්‍රාදේශීය ලේකම් කාර්යාලයේ ඉඩම් අංශයේ ඉඳලා පළාත් ඉඩම් කොමසාර ජෙනරල් දෙපාර්තමේන්තුවේ ඉඳලා කොළඹ අපේ ප්‍රධාන කාර්යාලයට අනුගත වෙන ආයතන හරහා ක්‍රියාත්මක කරන වැඩපිළිවෙලත් එක්ක මම හිතනවා අපි බලාපොරොත්තු වෙන මහජන නියෝජිතයන් විදිහට බලාපොරොත්තු වෙන ජනතාවට ලබා දෙන ක්ෂණිකව ක්‍රියාත්මක කළ හැකි ක්‍රමවේදයක්. දැන් අපි මේ පාර්ලිමේන්තුවට ගෙනාවු යෝජනාව ඒ ජනතාවට ඉතාමත් කාර්යක්ෂම ඉතා හොඳ වන්දි ලබා දීම සඳහා ක්‍රමවේදයක් ක්‍රියාත්මක කරන්න ඒක පාර්ලිමේන්තුවේ අපි කැබිනට් මණ්ඩලයේ අනුමැතිය ලැබුණත් පාර්ලිමේන්තුවේ අපි තමුන්නාංශලාගේ බලාපොරොත්තු වෙන එකේ අනුමැතිය ලබා දීලා මේ ජාතික වශයෙන් ක්‍රියාත්මක කරන මහා පරිමාණ මහා මාර්ග ව්‍යාපෘති ඒ සඳහා වන්දි ලබා ගැනීමේදී ලාක්ෂා සුපලාක් කමිටුවල ඒ කාර්යක්ෂමතාවයේ වැඩ කිරීම සඳහා ක්‍රමවේදයන් ක්‍රියාත්මක කරන්න මම හිතනවා ඒ සඳහා අපේ යෝජනාවත් එක්ක ගරු සභාපතිතුමනි මේ සඳහා අපි හැමදෙනාගේම සහාය බලාපොරොත්තු වෙමින් විශේෂයෙන් අපේ අමාත්‍යතුමාටත් අපේ ඉදං අමාත්‍යංශයේ ලේකම්තුමා ඉදං කොමසාර ජෙනරාල්තුමා නිරවුල් කිරීමේ කොමසාරතුමා ඒ වගේම අපේ අතිරේක ලේකම්තුමා සර්වි ජෙනරාල්තුමා ඇතුළු සියලු දාරින් මේ පිළිවන් දක්වන උනන්දුව සහ කාර්යක්ෂමතාවය රටේ ඉදම් පිළිබඳ ඒකකය ශක්තිමත් කිරීම සඳහා අපිට ලැබිච්ච ශක්තිමත් දායකත්වයේ පිළිබඳව අපි තුමා ස්තුතිවන්ත වෙමින් තමුන්නාසය සහාය බලාපොරොත්තු වෙනවා. බොහොම ස්තුතියි.
Thank you very much, Gaurava Kodeeswaran.
කරුණු අපේ අවධානය යොමු වුණා ඒ පිළිබඳ හැකි ඔව් ක්‍රියාත්මක
Thank you. நீங்க தொடருங்கள்.
காணி கொள்ளுதல் சட்டமூலத்தை என்று பேசுவதற்கு இந்த உயரிய சபையிலே அனுமதி அளித்ததற்காக எமது குழுக்களின் பிரதி தலைவர்களுக்கு நன்றி செலுத்தி இந்த நாட்டிலே மிகவும் முக்கியமான பிரச்சனையாக இருப்பது காணி சம்பந்தமான பிரச்சனை. அதிலும் வடகிழக்கு பிரதேசமானது காணி சம்பந்தமான பிரச்சனையிலே அதிக கஷ்டங்களை அதிக பிரச்சனைகளை எதிர்நோக்கிய ஒன்றாக காணப்படுகின்றது. விசேடமாக யுத்தங்களுக்கு முன்பும்தான், யுத்த காலத்திலும், அதன்பின் யுத்தம் முடிவடைந்த பின்னும் காணிகள் சம்பந்தமான பிரச்சனை வடகிழக்கிலே வாழுகின்ற தமிழர்களுக்கு எந்த தீர்வையும் எட்டித்தரவில்லை. யுத்தத்தினாலே பாதிக்கப்பட்டு பலதரப்பட்ட இழப்புகளை சந்தித்த எமது மக்களுக்கு வாழ்வாதாரங்கள் அற்று வலுவிழந்து போய் நலிவுற்றிருக்கின்ற எமது சமூகத்தினருக்கு காணி சம்பந்தமான பிரச்சனை முக்கியமான ஒன்றாக காணப்படுகின்றது. மிக வளம் மிக்க சேத்திரன்மிக்க காணிகள் சுவீகரிக்கப்பட்டு அத்துமீறி ஆக்கிரமிக்கப்படுகின்ற நிலை தற்போதும் காணப்படுகின்றது. இராணுவத்தினராலும் மற்றும் உல்லாச பிரயாண துறைக்கும், அது மட்டுமல்ல வன இலாகாவினால் சுவீகரிக்கப்படுகின்ற நிலைக்கும் வடகிழக்கில் உள்ள காணிகள் அநேகமான காணிகள் உள்ளடங்கப்படுகின்றது. இந்த காணிகளை சரியான முறையிலே எமது மக்களுக்கு சரியான நேரத்திலே வழங்க வேண்டும். இந்த நேரத்திலே எமது மக்களுக்கு அந்த காணிகளை வழங்குகின்ற பொழுதுதான் அவர்களின் வாழ்வாதாரங்களை ஒரு வளமிக்கதாக அவர்கள் மாற்ற முடியதாக இருக்கும். காணிகள் சம்பந்தமாக கிழக்கு மாகாணத்திலே 9453 காணி பிரச்சனைகள் எடுக்கப்பட்டிருக்கின்றன. அதிலே தீர்க்கப்பட்டது, அதில் அம்பாறை மாவட்டத்திலே 9453 பிரச்சனைகள் எடுத்துக் கொள்ளப்பட்டிருக்கின்றது. அதிலே தீர்க்கப்பட்டது 294 பிரச்சனைகள். தீர்க்கப்படாத 9159 பிரச்சனைகள் அம்பாறை மாவட்டத்தில் மட்டும் காணப்படுகின்றது. கிழக்கு மாகாணத்திலே 17896 பிரச்சனைகள் முறைப்பாடுகள் ஏற்றுக்கொள்ளப்பட்டிருக்கின்றது.
மதிய இடைவெளி தொடருகின்ற போது நீங்கள் உங்களுடைய உரையை தொடரலாம். ஆர்டர் பிளீஸ், ஐ சஸ்பெண்ட் த ஹவுஸ் டில் 1:30 PM. No, no.